તારીખ 13/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
810 બીજો ત્રીજો પ્રકાર, ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય, એટલે વાણીમાં આત્મકલ્યાણનો વિષય બહુ સ્પષ્ટ લખાઈને આવ્યો હોય, તો પણ તેનો પરમાર્થ એટલે તેને આત્મકલ્યાણ અર્થે કેવી રીતે પોતાના અંતરંગમાં ઘટાડવું, પરમાર્થનો અર્થ એ છે કે તેને કેવી રીતે આત્મકલ્યાણ થાય એમ અંગીકાર કરવું, એ પ્રકારનો પરિણમન ક્યારે થાય? એ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો હોય એને થાય. જેને આજ્ઞાંકિતપણે સત્પુરુષનો સત્સંગ તો મળ્યો હોય, પણ આજ્ઞાંકિતપણે જો ન થયો હોય તો તે પ્રકારે તે પરમાર્થની વાત સમજાવવી દુર્લભ થાય છે, અથવા તે પ્રકારે જીવ તે વાતને લઈ શકતો નથી. એનો અર્થ શું થયો કે આજ્ઞાકારિતા છે એ અધૂરી પણ હોય છે અને પૂરી પણ હોય છે અને નથી પણ હોતી. જેની નથી હોતી એનો તો કોઈ પ્રશ્ન જ નથી, અધૂરી હોય છે એને પણ અધૂરું નુકસાન, અધૂરો લાભ ને અધૂરું નુકસાન છે, અને સંપૂર્ણ આજ્ઞાકારી હોય તો એને સંપૂર્ણ લાભ છે. અધૂરી તો કોઈ વાતમાં આજ્ઞાકારિતા થી ચાલતે ચાલે ને, કોઈમાં ન પણ ચાલતો હોય. સૌભાગભાઈનો વિષય લઈએ, એ સૌભાગભાઈ આમ તો ઉખાણ થઈ હતી એટલે પરમેશ્વર બુદ્ધિમાં આવ્યા હતા. ગોપાલદેવની આજ્ઞા એવી હતી કે તમારી જો અમારા પ્રત્યે ભક્તિ છે, પૂરી ભક્તિ છે અને પૂરી આજ્ઞાકારિતા છે, તો કુટુંબ પ્રતિબંધ બાજુના પરિણામનું જે તમારું ખેંચાણ છે એ પ્રતિબંધ છોડવા માટે તમને આ ઉદય આવ્યો છે, પ્રતિકૂળતાનો જે આર્થિક પ્રતિકૂળતાનો ઉદય આવ્યો છે એ તો પ્રતિબંધ છોડાવવા આવ્યો છે, એને તમે ઈશ્વરની પ્રસાદી ગણીને એને સ્વીકારો, સત્કાર કરો એનો, અને એ પ્રસંગનો લાભ ઉઠાવી અને તમે કુટુંબ પ્રતિબંધ તોડી રાખો, એ તો પરિણામ ખેંચાતા હતા. તો એટલી આજ્ઞાકારિતા ન હોય ને. હવે જો મૃત્યુ વખતે શું હતો કે પોતાને ખ્યાલ આવી ગયો હતો, હવે થોડા દિવસ છે આ મનુષ્ય પર્યાયને, હવે થોડા દિવસ છે, મૃત્યુનું દુઃખ નહોતું. પણ જો સમય મારી પાસે આ થોડો છે તો એમાં મારે જેટલો આત્મકલ્યાણ અર્થે લાભ લેવાવો જોઈએ એટલો લઈ લેવો જોઈએ, તો બધેથી ખેંચી લીધો છું. કેમ એ વાત પણ થઈ કે થોડા દિવસમાં હું બીજાનું કરી કરીને હું શું કરવાનું, ચિંતા સિવાય શું કરવાનું, શરીર તો હાલતું નથી, શરીર તો કામ કરતું નથી, ચિંતા ફાલતું જવાની છે. હવે મારા આત્મકલ્યાણનો મોકો મળ્યો અને કૃપાળુ દેવ જેવા સાક્ષાત ગુરુ મળ્યા એને એક બાજુ આખું વલણ થઈ ગયું. એક વખત એક બાજુ આખું વલણ થઈ જાય અને એ વખતે જીવ કામ કરી લે એટલે એનું એક પરમેનન્ટ પ્રોફિટ એનો ઊભો થઈ જાય. કાયમી લાભ એને મળી જાય. બહુ મોટી વાત છે. થોડા ટાઈમમાં ઘણું કામ થાય છે આમાં. આપણે ભક્તિ હોય એનો અર્થ શું? સંસાર ભક્તિનો અભાવ થાય. જેટલા અંશે સંસાર ભક્તિનો અભાવ એટલી ભક્તિ ગણવી. કેટલી ભક્તિ ગણવી? જેટલા અંશે સંસાર ભક્તિનો અભાવ એટલી જ ભક્તિ ગણવી. કોઈ કહે કે ના ના મને તો બહુ ભક્તિ, મને તો બહુ ભક્તિ, બહુ ભક્તિ તો ઉભા રહી. તારા સંસારના ઉદયના પરિણામોમાં તારા ખેંચાણ કેટલા આવી ગયો, એમાં તારું ખેંચાય છે. નાની નાની વાતમાં પણ ખેંચાય છે પરિણામ. તો ભક્તિ ક્યાં રહી? બે હામે હામે જ છે. એટલે અહીંયા એક બહુ સારો પોઈન્ટ એમણે વિચારવા યોગ્ય વિચારણીય વસ્તુ છે કે આપણે સત્સંગ થાય છે તો પરમાર્થ સમજાય છે અને આજ્ઞાંકિતપણે સત્સંગ નથી થતો તો પરમાર્થ સ્પષ્ટપણે આપણને સામે મૂકે કોઈ પકડાતો નથી. ક્યાંનો લાભ હું મારા મારા પરિણામ મનમાં કેવી રીતે કરું એ વાત ન પકડાય. આવો એક આજ્ઞાકારિતાને અને આત્મકલ્યાણને સંબંધ છે. બે પરિણામ પોતાના છે. આજ્ઞાકારિતાના પરિણામ પણ પોતાના છે. સત્પુરુષ તો નિમિત્ત માત્ર છે, એ કાંઈ કરતા ફરતા નથી એમ. અને આત્મકલ્યાણના પરિણામ પણ પોતાના જ છે. પણ આત્મ આજ્ઞાકારિતાને કારણે નિર્મળતા એવી આવે છે કે જેને લઈને પરમાર્થ પકડાય છે કે આમ આત્મકલ્યાણ થાય, મને આત્મકલ્યાણ, મને આત્મકલ્યાણમાં આ રીતે આ લાભ થાય, આ વાતનો મને આમ લાભ થાય, એ પકડાય નિર્મળતાને લઈને. એ નિર્મળતા આજ્ઞાકારિતાને લઈને આવે છે એમ અહીંયા કહેવું છે. એટલે આ વખતે ધ્યાન નથી ગયું અને ઈડરમાં ધ્યાન ગયું એનું કારણ શું? કે જે એમને 7-8 મહિના ખેંચાણા એમાં એ અત્યંત ભક્તિમાં આવ્યા. કેમકે વિરહની વેદનામાં ચરમસીમાએ પહોંચી વિરહની વેદના, તો પ્રાણ છૂટી જશે. આ વેદનાથી જ પ્રાણ છૂટી જશે એવી અસહ્ય વેદના, છેલ્લી હદની વેદના કહેવાય. પ્રાણ છૂટી જવા જેવું લાગે ત્યારે એ છેલ્લી હદની વેદના કહેવાય. સોગાનીજીનો એ દ્રષ્ટાંત છે. વિકલ્પમાં એટલું દુઃખ લાગતું હતું કે કાં તો વિકલ્પ તૂટે ને કાં તો દેહ છૂટે, એ વેદના સહન નહોતા કરી શકતા. એટલે કુદરતે માર્ગ કર્યો. અધૂરું પરિણમન હોય ત્યાં સુધી કુદરત પણ એટલો માર્ગ નથી કરી દીધી. કુદરત કરવટ ક્યારે બદલે છે કે આ બાજુ જીવની ભાવના ચરમસીમાએ પહોંચે છે ત્યારે. એ કુદરતની વ્યવસ્થા કુદરતની રીતે જ થતી હોય છે કે આ જીવને હાલે છે તો હાલવા દે, એટલે કે મારે હાલતું નથી, તો કુદરતને રસ્તો કરવો પડે. એમાં તો શું છે કે અધૂરો દોષ એટલે ઓગ સંજ્ઞા એ નિશ્ચય છે. અધૂરો નિશ્ચયમાં શું છે? ઓગ સંજ્ઞા એ નિશ્ચય છે એમ છે. અને ઓળખાણ પૂર્વકનો નિશ્ચય છે એમાં પરમેશ્વર બુદ્ધિ છે. અને એ પરમેશ્વર બુદ્ધિમાં પણ સર્વાર્પણ બુદ્ધિ અને સંપૂર્ણ આજ્ઞાકારિતા અથવા પરાભક્તિ અથવા ઐક્ય ભાવ એની ચરમસીમા છે. પછી એ સ્થિતિ છે એના આત્મકલ્યાણને કોઈ રોકી શકતું નથી. મોક્ષ માર્ગ નું જે કાર્ય થવાનું છે એ આ પ્રકારના કારણ સાથે પ્રતિબદ્ધ છે, બંધાયેલું છે. આવું કારણ ઉત્પન્ન થાય, જે સુગાનીજીને ઉત્પન્ન થયું, જે સોભાગ્યને ઉત્પન્ન થયું, એની સાથે મોક્ષ માર્ગની પ્રાપ્તિ બંધાયેલી છે. પ્રતિબદ્ધ કાર્યની પ્રતિબદ્ધતા કારણમાં હોય છે એવો પ્રકાર છે. બેન્સને લખે જેટલું કારણ આપે એટલું કાર્ય થાય, થાય ને થાય. પોતે કારણ આપતો નથી માટે કાર્ય થતું નથી. કોઈ પૂછે કેમ કાર્ય થતું નથી, કે તું કારણ નથી આપતો. કારણ આપવાની શક્તિ તારામાં છે, તું કારણ નથી આપતો તો તારું કાર્ય નથી થતું. એકને બે જેવી ચોખ્ખી વાત છે. મને અભિપ્રાય વિરુદ્ધ હોય ને, અભિપ્રાય ન પણ હોય તો એ અધૂરા પણ હોય ખરું. અભિપ્રાય વિરુદ્ધ પરિણામ થાય ખરા. તો વિરુદ્ધ યોજાય ખરો. એમ જ અભિપ્રાય સહિત નતો. સ્વચ્છંદ એટલા પ્રમાણમાં ગણાય. સ્વચ્છંદ હાની પાઇમ હોય પણ થોડો રહ્યો હોય, એટલો પ્રતિબંધ પણ હોય, એટલો સ્વચ્છંદ પણ હોય, પણ એ અભિપ્રાય વિરુદ્ધ હોય. એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારે પણ કારણ થાય. ઉપરની વાતમાં જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું, આમ સ્પષ્ટ લખ્યું હતું પણ અતિ સ્પષ્ટ લખ્યું નહોતું, તો પણ તેમને એવો કાંઈ સંભવ થાય છે. પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિસ્પષ્ટ લખ્યું હોય તો પણ ઘણું કરીને સમજાતું નથી. જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી સમજાતું નથી, અથવા વિપરીત પણ સમજાય છે. ઓછી યોગ્યતા હોય તો બીજી કલ્પના પણ કરી લઈએ એવી પ્રયાસ થયો. અને પરિણામે પાછો એટલે સમજાતું ન હોય તો પરિણામે પાછો વિક્ષેપ ઉત્પન્ન થાય કે આ બરાબર સમજાતું નથી, સમજાતું નથી, તો એમાંથી જિજ્ઞાસા પાછી ઉત્પન્ન થઈને સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે. ફરી પાછો એ માર્ગને શોધે છે, ઉપાયને શોધે છે. એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું, જેટલું લખ્યું હતું અને જેટલું અસ્પષ્ટ લખ્યું હતું મેં જેટલું સ્પષ્ટ લખ્યું હતું એ બહુ સમજીને ઉપયોગપૂર્વક, ઈચ્છાપૂર્વક, એટલે ઉપયોગપૂર્વક જ લખાયેલું હતું. અને એમાં મારો આશય પણ હતો. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. એટલે પરમાર્થના વિષયમાં સહેજે સહેજે અમારાથી એવું નથી લખાતું કે જે કોઈને નુકસાનનું કારણ થાય. એવું સહજે જ અમારા લખવાની અંદર એવો સહેજ જ પ્રકાર છે કે અપરમાર્થરૂપ પરિણામને એટલે ઊંધું પડે, કોઈને નુકસાન થાય, એવું અમારાથી સહેજે લખાતું નથી અથવા સહેજે બોલાતું નથી. એટલે સામાના ની યોગ્યતા જોઈને અને વર્તમાન યોગ્યતા જોઈને, આગળ પાછળની યોગ્યતા તો બદલતી ચીજ છે, અને સમય જોઈને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને, બધું ચારે પડથી પછી લખવાનું લખાય ને બોલવાનું બોલાય છે. બહુ વિચિક્ષણ જગ્યાએ લખે છે ને, એક વાક્ય શાસ્ત્રોનું વાંચતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં ફરી વળે છે, અને તે સેકન્ડોમાં. હજારો શાસ્ત્રમાં ઉપયોગને ફરવા માટે મહિનાઓ નથી જોતા, એમને સેકન્ડોમાં ફરી વળે. એવી બધી લબ્ધિ હતી એમ. એવું અનુમાન થાય છે કે ગત ભાવમાં, પૂર્વ ભાવમાં શ્રુતની ઉપાસના ઘણી કરી હશે એમણે. ભાવશ્રુત જ્ઞાની તો હશે જ, પણ એ ભાવશ્રુત જ્ઞાની પણ કેટલા જ્ઞાનીઓ દ્રવ્યશ્રુતની ઉપાસના ઘણી કરતા હોય છે. એટલે એમ આચાર્યોના જે શાસ્ત્રો હોય છે એ શાસ્ત્રો ખૂબ જ ભાવથી વાંચતા હોય છે. ખાલી વાંચતા હોય છે ને, ઉપાસતા હોય છે. એટલે એ પ્રમાણે એ પોતે આચાર્યોના જ્ઞાનનો લાભ લેતા હોય છે. આચાર્યો જે દ્રવશ્રુત છોડી ગયા હોય છે એનો પારમાર્થિક લાભ જ્ઞાનીઓ ઉઠાવતા હોય છે. એ પણ એક પ્રકાર છે જ્ઞાનીઓ, કેમકે બધા જ્ઞાનીઓને સત્સંગ નથી મળતો. બધા જ્ઞાનીઓને તો પછી શું કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, બીજો કોઈ વેપાર કુટુંબ પરિવારનો હોય કે બીજા પ્રયોગના ઉદય માટે બીજા કોઈ પ્રયોગ કરવાના પણ પ્રકારો ઊભા થતા હોય, એવું કાંઈ ન હોય, ફ્રી હોય, એવું કોઈ નિવૃત્તિ યોગ હોય, નિવૃત્તિ યોગ હોય, પ્રવૃત્તિ યોગ ન હોય ઉદયમાં, પછી કોની હારે પ્રયોગ કરે. ગહન શાસ્ત્રો હોય એમાં એમનું સુજ્ઞાન ઊંડે 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 જઈને આત્મકાર્ય કરવા માંડે. એવી બધી શ્રુતની ઉપાસના જે કાંઈ થઈ હોય, જેટલી થઈ હોય, એના ફળ સ્વરૂપે પછી સાધક દશા બીજા ભાવમાં આવે કે ચાલુ હોય પછી બહુ નિર્મ, પછી એટલા શાસ્ત્રો વાંચવાની જરૂર નહીં, વગર વાંચ ઘણું અંદરથી આવે, કેમકે ઉપાય શું છે ઘણો, એટલે વડના બીજ જેવું થાય, ઓલું બીજ નાખ્યું છે પછી વડલો થાય, શ્રુતની લબ્ધિઓ પ્રગટે. એમાં અનેક પ્રકારો છે શ્રુતની લબ્ધિઓમાં, એવા બધું બને છે. એવો એવો કોઈ વિશિષ્ટ પ્રકાર કૃપાળુ દેવના જ્ઞાનને હતો એવું અનુમાન થાય છે. હા, એમણે આ ભાવમાં શ્રુત ઘણો ઉપાય સૂચવ્યો. ગયા ભાવ સુધી હજી એવો પ્રકાર નહોતો, એ પહેલાનો ઇતિહાસ મળતો નથી. ગયા ભાવમાં તો એક રાજકુમાર તરીકે રહ્યા છે, ઓછું આયુષ ભોગવું છે, નાની ઉંમરમાં દેહ છોડ્યો છે, અને પણ અધ્યાત્મ તત્વની રુચિ સારી હોવાને લઈને, રુચિને કારણે સંસ્કાર લઈને આવ્યા છે. એટલે આ ભાવમાં જ્ઞાની અથવા સત્પુરુષ ન મળ્યા તો પણ જ્ઞાન પામી ગયા. પછી નિવૃત્તિ યોગ ઘણો રહ્યો, કેમ કે પહેલેથી જ નિવૃત્તિમાં હતા. જ્ઞાન થયા પહેલેથી જ નિવૃત્તિમાં હતા, એટલે પછી નિવૃત્તિ એમણે શ્રુતની ઉપાસના ઘણી કરી છે, અને એનો લાભ તો વર્તમાનમાં એમનો દેખાય છે. અધ્યાત્મ શાસ્ત્રના ગહન રહસ્યો એમણે ઘણા આ ભાવમાં ખોલ્યા છે, હજી આગળ ખોલશે એ તો જુદા, એ તો પછી હાવ ચમત્કારિક જ પરિણામ આવશે. એમ કહેતા હતા, લાખો ને કરોડો શ્લોકો આ આંખે વાંચ્યા છે. મોતિયાનું થયું ને ઓપરેશન, તો કે એનો આંખનો કઈ વાંક નથી, કે એમને પોતે બોલતા હતા. એ જયારે મોતિયાનું ઓપરેશન એવું થયું ને ત્યારે ચાલતા હાલતા ચાલતા એવી રીતે વાત કરતા હોય છે. કરોડો શ્લોકો વાંચ્યા છે, આંખને ઘારો તો લાગે, ઘસારો તો લાગે ને, કે મોતિયાનું ઓપરેશન કર્યું ત્યારે, કે ભાઈ આંખમાં ઝાંખપ આવે આવે જ ને. હવે તો ઘણું વાંચેલું, ઘણો સ્વાધ્યાય બહુ હતો, રોજ નિયમિત રીતે એકાંતમાં સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાય કરતા કરતા કોઈ વાર ધ્યાન કરતા હતા, ધ્યાન મૂકીને સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય ધ્યાન કરે, નજરે જોયું તો શું તો એકાંતમાં અવારનવાર જતો, એટલે ખ્યાલ છે. એટલે એ બધો એવો બધો પ્રકાર હોય છે જ્ઞાનીઓને પણ. કોઈ વાર ધ્યાનમાં આવતા તો કોઈ વાર સ્વાધ્યાય કરતા હોય, ધ્યાનમાં હોય તો ન જાણું. જીવરાજી બહાર બેસતા ઉમરે ડોકું મારીને જોઈ શકે એવી રીતે બહાર બેસે, સામે નહીં બારણે બેસે, પણ બારણાની બહાર પણ સામે નહીં, એકબીજાને જોવે એવી રીતે ને, આમ ડોકું મારે પાછળ તો જોઈ શકે શું કરે છે. એટલે હું એકાંતમાં ચર્ચા કરવા જતો જીવરાજીને ખબર હતી, એટલે એ બહાર બેઠા બેઠા સાંભળે, પાછો એ અંદર ના આવે, બહુ ડિસિપ્લિન. એટલે તો દીક્ષાર્થી સાથે દીક્ષા લીધેલી, તો અમારી વાત ચાલતી હોય તો કોઈ દિવસ આવીને બેઠા નથી, એ કોઈ પુસ્તક લઈને બેઠા હોય બહાર. હું એટલે શું કરે બહાર બેસીને, એટલે એ કોઈ પુસ્તક લઈને સ્વાધ્યાય કરતા હોય. હું આવું પેલા ડોકો મારી દે, જો ધ્યાનમાં હોય તો આમ કરે, આમ નિશાની કરી દે કે આમ છે, થોડી વાર હું બેસી રહ્યો, પછી થોડું થોડું વાર એ ડોકો મારે, ધ્યાન છૂટ્યું હોય એટલે મને જાઓ તમે અંદર ઈશારો કરી દે, બોલે બોલે નહીં કાંઈ, ઈશારાથી સમજાવી દે તને, પછી અંદર જાઓ. એ બપોરે માનો કે 10:15 જમે, અડધી કલાક જેવો આરામ કરી લે, 11 તે બપોરે 2:30 સુધી એક ધારો આમ ચાલતો હોય. સાંજે તો જેમાં પછી બત્તી પોતે વાપરતા નહીં, લાઈટ નહોતા વાપરતા, ખાલી ધ્યાનમાં જ કરતા હતા. સાંજના જેમાં પછી તો ધ્યાનમાં જ બેસતા હતા. પરોડીએ પણ બત્તી નહોતા વાપરતા, પરોડીએ ધ્યાનમાં જ બેસતા. દિવસે પણ સ્વાધ્યાય કરતા કરતા ક્યારેક ક્યારેક ધ્યાનમાં બેસતા હતા. નિવૃત્તિવાળું જીવન હતું તો શ્રુતની ઉપાસના ખૂબ કરી છે. અભાવમાં હું આયુષ પણ એટલું હતું, ઘણા વર્ષોના વર્ષો સુધી આ એમનો નિયમિત કાર્યક્રમ ચાલેલો છે. હજારો માણસો સાંભળવા આવે દેશ વિદેશમાંથી, કોઈની હારે કાંઈ લગવાડ નહીં. તેમ એ વખતે જ્ઞાન ધ્યાન વખતે કોઈ દર્શન કરવા પણ ન આવે, એલાઉડ નહીં કરે, કોઈને નહીં, કોઈને આવવા ન દે, ડિસ્ટર્બ થાય એટલે. છતાં કોઈ જવાનું હોય ને ટ્રેન કે પ્લેનમાં ને એવી રીતે તો આજ્ઞા લઈએ તો બેસવાનું આપીએ, જેવો પ્રણામ કરે એટલે આમ કરી દઈએ, એટલે ઊભાથી હાલતા થઈ જવાનું, બેસવાનું નહીં. પછી ઠીક છે, ચાલો આપણે 15 મિનિટ જઈ, વાંધો નથી, બેસાય એવું છે સાહેબ, ત્યારે બેસી જઈએ આપણે, આપણે વખત છે હજુ, પ્લેનમાં ટ્રેન ઉપડવાને વાર છે હજી, 1.5 કલાકનો ટાઈમ છે, બેસી જઈએ. અમને પ્રણામ કર્યા, તરત ઉઠાડી મૂકે. બહુ જ સમય, નિવૃત્તિ પણ સમયની એટલું જ એમને કિંમત હતી. મોસ્ટ પંક્ચ્યુઅલ, એકદમ. અહીં બેઠા આપણને ખબર પડે અત્યારે શું કરતા છે, ગમે ત્યાં બેઠા ખબર પડે, ભાવનગર બેઠા એ શું કરતા છે, એટલું બધું એમનું જીવન બહુ નિયમિત હતું. બધા જ કાર્યક્રમો, ખાવું, પાણી પીવું, બધું નિયમિત. એ તો એક કાર્યક્ષમતાની નિશાની છે, પંક્ચ્યુઆલિટી ઇઝ અ સાઇન ઓફ એબિલિટી. શું કહે, સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરીને પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે, એવું ગડબડ થતી લખવા બોલવામાં થતી નથી. સહેજ સ્વભાવે પછી અયોગ્યતાવશ માણસને ભૂલ દેખાય એ બીજી વાત છે, પોતે આમ લખે છે કે અપરમાર્થરૂપ પરિણામે પરિણામને પામે એવું અમારાથી બોલાતું પણ નથી. બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્ર લેખો છે. તે જ્ઞાન એટલે બીજ જ્ઞાન, બીજ જ્ઞાનના વિષયમાં ત્યાં બહુ અતિ સ્પષ્ટ નહોતું લખ્યું, સ્પષ્ટ લખ્યું હતું પણ કોઈ એક પોઈન્ટ ઉપર સ્પષ્ટ લખ્યું હતું, હવે જરા વધારે સ્પષ્ટ લખીએ છીએ. એમ કે છે કે જે જ્ઞાની પુરુષે અસ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે ગુણે અને વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. શું કહે છે, કે જ્ઞાની પુરુષનું પણ વર્તમાન સ્થિતિ લીધી, કે જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા ચોખ્ખો એવો કેવળ જ્ઞાનમાં આવે એવો આવે, શ્રુત જ્ઞાનમાં, અનુભવ જ્ઞાનમાં, શ્રુત જ્ઞાનમાં એટલે અનુભવ જ્ઞાનમાં, અપૂર્વ લક્ષણે એટલે જ્ઞાન લક્ષણે સ્વભાવભૂત એવું જે જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન સામાન્ય જે સ્વયં ઉત્પન્ન થતું એવું જે જ્ઞાન સામાન્ય એનું અપૂર્વ લક્ષણ છે. એના ઉપરથી એના ગુણ એટલે એના સ્વભાવને જેણે ગ્રહણ કરી લીધો છે પૂરા સ્વભાવને, અને સાથે સાથે વેદન પણ અનુભવ્યો છે. જ્ઞાન વેદનામાં આત્માને વેદ્યો છે જેને અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, અને તદાકાર જેવો આત્મા છે એવું જ પરિણામ આત્માકાર જેનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો સુધારા સંબંધી જ્ઞાન આપ્યું હોય એટલે બીજ જ્ઞાન સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ એટલે તેનું ફળ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. એટલે એનું ફળ આત્મ બીજ જ્ઞાન પ્રગટે ભાવભાષણ આવે એટલે સીધી ચૈતન્ય વિરેની નિસ્ફૂર્ણા ઊભી થાય. અત્યંત પ્રત્યક્ષ અથવા પરિપૂર્ણ પ્રત્યક્ષ એવો જે આત્મા સ્પષ્ટમાં શું સ્પષ્ટ એટલા માટે છે પ્રત્યક્ષ છે, સ્વરૂપે કરીને આત્મા પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષ અંશે વેદન અંશે એટલે પ્રત્યક્ષ અંશે. જ્ઞાનમાં જેવો પ્રત્યક્ષ આવે પ્રત્યક્ષ થાય પોતાપણે એટલે વીર્યગુણમાંથી સીધો ઉછાળો આવે, ઉછળીને સીધું પરિણામ આવે બહાર, એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા જેમ ફુવારો ફૂટે ફુવારો છૂટે એવી રીતે. એ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે, જેવું ભાવ ભાષા ના આવે એ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. એમાં શું છે પરમાર્થ પરમાર્થ શું કરવા લીધું કે વ્યવહાર પરમાર્થ અને પરમાર્થ પરમાર્થ એમ બે વાત જુદી પાડવી છે એટલા માટે પરમાર્થ પરમાર્થ લીધું. હા એટલે નિમિત્ત બરાબર છે અને સામે ઉદાન પણ બરાબર છે. કારણ કે એ જ્ઞાન આપ્યું એટલે શું છે કે એ જ્ઞાન જીલવાની જેની યોગ્યતા બરાબર પાટેલી છે, અહીંયા એ જ્ઞાન આપવાનો હેતુ છે, અને સામે એ જ્ઞાન જીલવાનો હેતુ પણ છે. અહીંયા એક જ્ઞાન આપવા માટે પોતે જે કંઈ કહે છે અથવા બતાવે છે, કહે છે પણ ખરા અને બતાવે પણ છે, સામે એવી યોગ્યતા છે કે સાંભળે પણ છે, એમના પરિણામને જોવે પણ છે, અને અંદર પણ સંધિ અનુસંધાન પણ કરી લે છે. એટલે એ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે, વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે, કહેનાર પરમાર્થ છે અને જીલનારે પરમાર્થ છે એમ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. બરાબર જે બીજ જ્ઞાન માટેની જે બે ઉપાદાન નિમિત્તની પરિસ્થિતિ જોઈએ એવી બરાબર છે. અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. એટલે એ બીજ જ્ઞાની હોય, હજી આત્મજ્ઞાની ન થયો હોય, પણ બીજ જ્ઞાની હોય અને તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય, એ યોગ્યતા છે. સામે પાછા ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. તો પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે અને વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે, બંને વચ્ચેનો જે આત્મકલ્યાણનો પ્રકાર ઉપજશે એને એ વખતનો વ્યવહાર કયો છે. એટલે તેને તે વખતે બીજ જ્ઞાનની ઉત્પત્તિ ન થાય, પણ એનું અનુસંધાન મેળવતા મેળવતા કાળે કરીને એટલે કાળલબ્ધિ પાકતા થાય એમ પ્રકાર બને. કેમ કે પછી એમાં ઉપયોગ તો જવાનો, ઉપયોગ જવાનો એટલે જેની પોતાની જેટલી જેટલો ઊંડપ આવે અને એ સંબંધીની જિજ્ઞાસાને લઈને નિર્મળતા જેટલી આવે અને એ કામમાં પાકે બરાબર અને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ એમાં સમય જવાની, સમય લાગવાની શક્યતા ખરી. કેમ એમાં એટલો ફેર પડ્યો કે ઓલું જે જ્ઞાની પુરુષનું પરિણમન છે એમાં આત્મા પ્રગટ છે, પ્રત્યક્ષ છે, અને અહીંયા આત્મા પરોક્ષ છે. હજી બીજ જ્ઞાની છે અને આત્મા પરોક્ષ છે પરિણમનમાં. લક્ષમાં પ્રગટ છે પણ પરિણમનમાં પરોક્ષ છે, અને અહીંયા લક્ષમાં અને પરિણમનમાં બેમાં પ્રત્યક્ષ છે, પ્રગટ છે આત્મા. એ બેની અસરમાં બહુ ફેર પડે છે. એ બંને વચ્ચે જે અસર આવવી જોઈએ સામે એમાં ફરક પડે છે. એટલે જ્ઞાનીની વિદ્યમાનતા શું ચીજ છે એ હવે સમજાય એવું છે, એવો ફરક છે. તે જ્ઞાન કદાપી પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય. એટલે પહેલા પહેલો જે ભાગ છે એવો. પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રૂચ્યો હોય તેનું જ્ઞાન તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. એથી નીચેની ભૂમિકાના મુમુક્ષુને લીધા જ્ઞાની તે નાતે છે. શું એ તો પછી ભૂમિકા વગર બીજ જ્ઞાનની તો કઈ ચર્ચા કરે નહીં, એટલે એ વાત તો રહેતી નથી. એટલે એને જ્ઞાનીએ ન આપ્યું હોય જ્ઞાન, બીજ જ્ઞાન ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવનો ઉપદેશ કર્યો હોય, એટલે સન્માર્ગ પ્રત્યેનો આકર્ષણ ઊભું થાય, એનું મૂલ્યાંકન આવે એવો ઉપદેશ કર્યો હોય, અને એ જીવને તે વખતની યોગ્યતામાં એને સારી રીતે રૂચ્યો હોય, ઉપદેશ તો એવો કરતા હોય, સન્માર્ગ સન્મુખ આકર્ષણ થાય એવો ઉપદેશ તો જ્ઞાની અવારનવાર કરતા જ હોય, પણ જીવને રૂચવો એ બીજી વાત છે. તો તેનું જ્ઞાન એ રૂચી વખતે જે કાંઈ એને જ્ઞાન થાય છે તે જ્ઞાન પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. એટલે એ જ્ઞાનમાં આત્મકલ્યાણ બાજુનું કાંઈક પણ કોઈ અંશે પણ કારણ ઉત્પન્ન થાય છે એને પરમાર્થ કહીએ, અને આગળ જતાં એ કાંઈ કામ કરે એ સંબંધીનો વ્યવહાર થયો. વ્યવહાર એટલા માટે પૂર્વ પર્યાય છે. પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય વચ્ચેનો સંબંધ જોડવો એનું નામ વ્યવહાર. અહીંયા એ રીતે વ્યવહાર છે. કારણ કાર્યનો સંબંધ જોડવો એનું નામ વ્યવહાર. એટલે અહીં રૂચિવાળો જીવ લીધો. રૂચિનું પણ કિંમત સારી એવી છે. જો જીવને સત્શ્રવણમાં રૂચિ હોય તો એ બહુ સારું લક્ષણ છે. એ જીવને ભવિષ્યમાં પણ લાભ થવાનો અવકાશ છે. એટલે રૂચિની કિંમત પણ એના સ્થાને જ્ઞાનીઓએ આકી છે. અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર શાસ્ત્ર પાઠી લીધા, સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશ વાત કરે તે શ્રદ્ધાય તે વ્યવહાર વ્યવહાર રૂપે છે. વાત તો સત્શાસ્ત્ર પ્રમાણે જ કરે અને માર્ગાનુસારી જેવી વાત કરે એટલે સિદ્ધાંતિક રીતે વાત બરાબર કરે, શાસ્ત્ર વિરુદ્ધ વાત ન હોય. આત્માર્થી જીવ હોય, કહેનાર પણ આત્માર્થી હોય, શાસ્ત્ર વિરુદ્ધ વાત ન કરે. અને તે શ્રદ્ધા એ ઠીક લાગે સાંભળવાને, પણ સાંભળનારને પણ ઠીક લાગે. શું આત્માર્થી આત્માર્થી જીવો વચ્ચે સત્સંગ થાય ને એમાં, તો તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપે છે. તો તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપે છે એટલે એનું કોઈ નક્કી નથી ફળ કેવું આવે, એનું કોઈ નિશ્ચિત ફળ નથી. ના, નિમિત્ત શાસ્ત્રથી જાણનાર છે ને નિમિત્તત્વ નથી. પણ આત્માર્થી પણ હોય, સિદ્ધાંતો વિરુદ્ધતા હોય, પોતાના આત્મહિતાર્થે સ્વાધ્યાય કરતા હોય કરાવતા હોય, સામાન્ય પણ શ્રદ્ધા તો નાના વાત તો કાંઈક આત્મકલ્યાણ થાય એવી જ છે, પણ છતાં એ સામાન્ય વાત છે. એ બધો વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, એનું કોઈ ચોક્કસ છાપ મારી શકાય નહીં કે આનું ફળ આમ જ આવશે એ ન કહી શકાય. સુગમપણે સમજવા યોગ્ય એમ ચાર પ્રકાર થાય છે. હવે ચારે પ્રકાર ઉપર પાછો થોડો પ્રકાશ ફેંકશે ત્યાર પછી. આમ ચાર પ્રકાર જુદા જુદા ચડ ઉતર યોગ્યતાના લીધા, હવે એ સંબંધમાં પણ થોડોક સંક્ષેપમાં ખુલાસો કરશે. લખે છે સંક્ષિપ્તથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં, તમે એમ કહીને મૂંઝાવું નહીં, પૂછી લેવું. પણ એ તો વિક્ષેપ ઊભો થાય એમ ઈચ્છતા હતા કે ખળભળાટ થવાની અમને જરૂર છે. કાલના સાથે મળીશ.